然后我们把我们的你加了再来。
સ્વભાવ કેવી રીતે? એટલે જ્ઞાન તો કોઈ પણ સમય ચાહે ડિવોર્સમાં હો ચાહે ગર્ભના જીવો કોઈ પણ જગ્યાએ જ્ઞાનનો સ્વભાવ સવિકલ્પ બનવું એટલે કે જાણવું ભેદાભેદનું કદી છોડે નહીં એવો એનો સવિકલ્પ સ્વભાવ છે. ચાહે નિર્વિકલ્પ જ્ઞાન થઈ જાય કે ચાહે નિર્વિકલ્પ ન થાય તો પણ એનો સ્વભાવ સવિકલ્પ એટલે એ વિકલ્પણો પણ છે અને પરિણતિની અપેક્ષા એ વિકલ્પ પણ છે, ઉપયોગની અપેક્ષા એ પણ છે. આમ ત્યાં એ રીતે સમજવાનું છે. એટલે આમાં પ્રશ્નકાર જે પ્રશ્ન કરે છે એમણે એવો પ્રશ્ન કીધો કે જો જ્ઞાનનો સ્વરૂપ સવિકલ્પ હોય તો કેવળ જ્ઞાનમાં કેવી રીતે સમજ. એટલે કેવળ જ્ઞાનમાં તો કેવળ જ્ઞાનમાં સવિકલ્પ સ્વરૂપ છે, મિથ્યા જ્ઞાનમાં સવિકલ્પ સ્વરૂપ છે. કોઈ પણ જીવની કોઈ પણ અવસ્થામાં જ્ઞાનનો સવિકલ્પ સ્વભાવ કદી છૂટતો નથી. સવિકલ્પ પણ જુદી વસ્તુ, નિર્વિકલ્પ પણ જુદી વસ્તુ, નવી થતી વસ્તુ છે એમાં સવિકલ્પ પણ નિર્વિકલ્પ પણ. નિત્ય રહેતી વસ્તુ છે જ્ઞાનનો સ્વભાવ, એમાં સવિકલ્પ સ્વભાવ એ રીતે સમજ. સાધક દશામાં વિકલ્પાત્મક જયારે સાધક દશાની સ્થિતિ બની જયારે એ સદુપયોગમાં હોય, સદુપયોગ છૂટીને વિકલ્પ આવી ગયો હોય ત્યારે એને સવિકલ્પ ચાલતું હોય, સવિકલ્પ સ્વભાવ પણ ચાલતો હોય અને નિર્વિકલ્પ પણ પ્રતિની અપેક્ષા એ પરિણતી સદુપયોગ હોય. જયારે કોઈ પણ જ્ઞાનીની નિર્વિકલ્પ દશા હોય એ નિર્વિકલ્પ દશામાં સવિકલ્પ પણ સ્થિતિ નિર્વિકલ્પ પણ ચાલુ હોય અને સવિકલ્પ સ્વભાવ નિર્વિકલ્પ અણુ જયારે ચાલુ હોય, અનુભૂતિ જયારે ચાલુ હોય, અનુભૂતિ જયારે ચાલુ હોય, અનુભૂતિનો સ્વકાર જેટલો સમય ચાલે એટલો સમય ઉત્પાદનની સ્થિતિ બંધ થાય. અનુભૂતિ ધારો કે અસંખ્ય સમય ચાલી તો એમ કે હવે તો કરીએ જમી ગઈ છે, બિલકુલ એવું નથી. પ્રત્યેક સમયે ઉત્પાદન 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 પરિણામ ચાલ્યા જ કરે છે અને એ ઉત્પાદન પરિણામ ચાલે છે એ સમયે પણ સવિકલ્પ સ્વભાવ જાગૃતિ ઉપર. એટલે સવિકલ્પ સ્વભાવ છે એ કદી છૂટતો નથી. નિર્વિકલ્પ પણ જયારે આવે જ્ઞાનીને જયારે એને નિર્વિકલ્પતા એને સદુપયોગમાં પ્રગટ થઈ જાય, સદુપયોગમાં નિર્વિકલ્પતા પ્રગટ થાય એટલે કર્મ સુધી. એટલે એને વિકલ્પ કોઈ પણ પ્રકારનો છૂટી ગયો, કાર્ય પ્રાપ્ત કે જ્ઞાનાત્મક વિકલ્પ છૂટી ગયો, નિર્વિકલ્પ પણ પ્રગટ થઈ ગયું એટલે સદુપયોગ. સદુપયોગના કારણે એનું લક્ષ્ય એકરૂપીકારી કરવું એવું છે, એકરૂપીકારી કરવી ઉપર લક્ષ્ય છે. એકાંત એ સ્વપ્રકાશમાં એનું લક્ષ્ય છે, એ સ્વપ્રકાશકમાં નિર્વિકલ્પણામાં લક્ષ્યનો કાર હોય છે ત્યારે પણ એના જ્ઞાનમાં દ્રવ્યનું દ્રવ્ય પણ છે સવિકલ્પ સ્વભાવ, ગુણનો ગુણ પણ જાણવું સવિકલ્પ સ્વભાવ, પર્યાય પર્યાય પણ જાણવું સવિકલ્પ. પર્યાયમાં આનંદ આવ્યો નિર્વિકલ્પ દશાના કાળમાં તો હવે એનું જ્ઞાન એમ કે નિર્વિકલ્પતા છે તો દ્રવ્યને જાણે તો જ નિર્વિકલ્પતા આવે. તો એમ કે આનંદ આવ્યો તો આનંદ તો પર્યાય આવ્યો, તો એ જો પર્યાય નું જાણતી હતા તો એમ કે આનંદ છૂટી જાય તો કે બિલકુલ ન છૂટે. એનો સવિકલ્પ સ્વભાવ છે, સવિકલ્પ સ્વભાવને કારણે એને આનંદ પર્યાયમાં આવે છે. એ આનંદ પર્યાયમાં આવ્યો એનું પણ જ્ઞાન રહે છે, ગુણો કેવી રીતે રહેલા છે એનું પણ જ્ઞાન રહે છે, વિકારી દ્રવ્ય કેવું છે એવું પણ સવિકલ્પ સ્વભાવમાં જાણવું. જો જાણવું એવું ન વર્તતું હોય સ્વાભાવિક તો એને આનંદ આવ્યો છે એ ખબર જ ન પડે, દુઃખ ઉભ્યું છે એ ખબર જ ન પડે. જે સમયે નિર્વિકલ્પતા થાય, જે સમયે અતિન્દ્રિય આનંદ વેદન આવે જ્ઞાન રૂપ, તો એને બધું જાણવું એ સમયે નિર્વિકલ્પતાના સમયે પણ જ્ઞાનના સવિકલ્પ સ્વભાવની જાણવું હતું. ત્યાં દ્રવ્ય ગુણ અને પર્યાય અભેદ થઈ ગયા એમ પણ જ્ઞાન એને દ્રવ્ય ગુણ અને પર્યાય કેવી રીતે રહેલા છે એવા વેદથી પણ જ્ઞાન એને નિર્વિકલ્પ દશામાં જાણે. નિર્વિકલ્પ દશામાં જાણવા છતાં એવું નિર્વિકલ્પ દશા છૂટે નહીં એવો જાણવો સ્વભાવ જ્ઞાન છે એમ કહેવા માંગે છે. કોઈ સમયે સવિકલ્પ સ્વભાવ છૂટતો નથી. અજ્ઞાનીનો સવિકલ્પ સ્વભાવ જે છે, અજ્ઞાનીને સવિકલ્પ સ્વભાવ રહેલો છે, અજ્ઞાનીને પણ જાણવું ભેદાભેદનું 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 જાણે જાણવું ચાલે છે, પણ એને જે ભેદનું જાણવું થાય છે એમાં નિયમથી કરી દીધું. જ્ઞાનીને જે ભેદનું પણ જાણવું થાય છે એમાં વિકલ્પની ઉત્પત્તિ થાય જ એવું કોઈ નિયમ નિયમ એવી કોઈ સ્થિતિ જ્ઞાની અજ્ઞાની હોય છે. પણ જાણવું સ્વભાવ છૂટતો નથી. જાણવું એટલું જ્ઞાનમાં જ છે, એટલે જ્ઞાનને સવિકલ્પ સ્વભાવી દીધું છે. અને બીજા બધા ગુણોમાંથી કોઈ ગુણોમાં જાણવું નથી, માટે એ બધા ગુણોને નિર્વિકલ્પ કીધા છે. નિર્વિકલ્પ કીધા છે તેના માટે નિર્વિકલ્પ એટલે વિકલ્પ રહીતના નિર્વિકલ્પની વાત નથી. આ સવિકલ્પ સ્વભાવ જ્ઞાનનો જાણવું છે, એવો સ્વભાવ બીજા ગુણ પાસે નથી. એટલે એ સવિકલ્પ જાણવાના સ્વભાવની અપેક્ષા બીજા ગુણ નિર્વિકલ્પ સ્વભાવ છે એમ કહેવામાં આવે છે. આ રીતે આને સમજવું જ્ઞાનીઓને ચર્ચા કરવી જાય છે. જ્ઞાનીઓ કહીએ તો પ્રસ્તાવ જેવો છે ને એવો જ જવાબ આવે. પ્રશ્નનો બરાબર જવાબ આવી ગયો, બધું એને સ્પષ્ટીકરણ કરવું છે. પણ આખા જ્ઞાનમાં બરાબર એકદમ ચોખ્ખું થઈ ગયું હોય કે જ્ઞાનનો સવિકલ્પ સ્વભાવ શું, જ્ઞાનની સવિકલ્પતા શું, જ્ઞાનની નિર્વિકલ્પતા શું, અનુભૂતિના કાળે નિર્વિકલ્પતા કેવી હોય, અનુભૂતિના કાળે સવિકલ્પ સ્વભાવ કેવો જાગૃતતામય હોય, અને એ સમયે જાણવું કેવી રીતે વર્તતું હોય, દ્રવ્યભૂત પર્યાયને અખંડ અભેદપણે જાણે છતાં વિકલ્પની ઉત્પત્તિ ન થાય નિર્વિકલ્પ દશામાં, તો એ કેવું જ્ઞાન હોય, તો બધી રમત આખલા જ્ઞાનમાં હોવી જોઈએ. અને એમાં બધા દ્રષ્ટિ દ્રવ્ય દ્રષ્ટિદ્રવ્ય ઉપર ન તો આ કાંઈ કામ નહીં. વિચારવી લખવાની
છે. ત્યાં કઈ આ જ્ઞાન નો સ્વરૂપ સ્વભાવ કઈ જુદો કામ કરે છે,
જ્ઞાન જ્ઞાન કઈ પ્રગટ થયું છે એવું નથી. જ્ઞાન એક જ છે. અમે તમે સોપર પ્રકાશક કયો તો સોપર પ્રકાશક અખંડ એક જ્ઞાન છે, બે જ્ઞાન નથી. સ્વ જ્ઞાન કીધું, પર પ્રકાશક જ્ઞાન કીધું, સ્વપર સ્વ પ્રકાશક જ્ઞાન કીધું, પણ બે જ્ઞાન બિલકુલ નથી. પણ બે ના ભેદ પાડીને સમજાવવાનો વ્યવહાર છે. જો અત્યારે આ પર પ્રકાશક જ્ઞાન કીધું, જયારે આ સ્વ પ્રકાશક જ્ઞાન કીધું, જ્ઞાની થયા પછી સાડક થતા આવ્યા પછી જ્ઞાન આવે ફાટાય થઈ જાય. એ જ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન ઉપર પરિણામ થતું હોય કે ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું, અને એ જ સમયે અતિન્દ્રિય જ્ઞાન પણ જાતું હોય જ્ઞાનના અંશ રૂપે, રાખીને જે કોઈ ચર્ચા એમાં આવે એમાં જ્ઞાન અખંડ એક હોય. સ્વપર સ્વપ્રકાશક છે, સ્વપ્રકાશક છે એનો અર્થ શું કે એનું સ્વપર પ્રકાશક પણ જાહેર નથી. સ્વપર પ્રકાશક પણ તો એનો સ્વભાવ છે એ તો એ છે, પણ ત્યાં સ્વપ્રકાશક કેમ કીધું? પછી બીજી વાત આવે એમાં એમ કે જ્ઞાન નો સ્વભાવ પર પ્રકાશક છે, સ્વપ્રકાશક નથી પર પ્રકાશક. ઓલી દાદામાં એમ કે જ્ઞાન નો સ્વભાવ સ્વપ્રકાશક છે, તો એમ સુધા ભેદ પડે છે કે જ્ઞાન સ્વપ્રકાશક એટલે એની વાત તો સ્વને પ્રસિદ્ધ કરે છે. બીજી વાત કે સ્વમાંથી આવતું જ્ઞાન છે માટે સ્વપ્રકાશક, સ્વમાંથી આવતું જ્ઞાન છે માટે સ્વપ્રકાશક છે. પર પ્રકાશક છે પરમાંથી નથી આવતું, પણ એ પરને પ્રસિદ્ધ કરે છે અને પર સંબંધી રૂપ જ્ઞાન એમાં થાય છે માટે એ પર પ્રકાશક છે. એમ એની સમજણ બરાબર આ જ્ઞાન નો વિષય છે ને એ થોડો છે ને અટપટો છે, સમજણ બહુ સરળ છે. તો એને જ્ઞાનને લંબાવવું જોઈએ, જ્ઞાનની કસરત કરવી આની વાત છે. પછી બીજો પ્રશ્ન આવ્યો હતો કે ગુરુદેવ ભગત કેમ નથી, અને એવો કદાચ ખ્યાલ આવ્યો કે પ્રાણવાયુ પ્રશ્ન અમે ઓળખી તો પ્રશ્ન એવો હતો કે બહુ સારો પ્રશ્ન સમજ બધાને લાગુ પડે. આમ અભ્યાસ સારો કરતો હોય જેને ખબર પડવા માંડી નથી એને ખ્યાલ આવે કે આવું થાય છે છતાં બધા કામ કેમ નથી, છતાં દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છાતી કેમ હોય. એને કીધું કે પર પદાર્થ કેવો છે એ અમને ખ્યાલ છે, રાગ કેવી રીતે વર્તે છે એ અમને ખ્યાલ છે, પર્યાય નું પરિણામ કેવી રીતે થાય છે એ અમને ખ્યાલ છે, અને જ્ઞાયક કેવો છે એ અમને ખ્યાલ છે. આટલો બધો ખ્યાલ હોવા છતાં એ અમારી દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાતી નથી. બે વખત ત્રણ વખત ફેરવી ફેરવીને પૂછ્યું, બેસી એમ જવાબ આપ્યો, વારંવાર વારંવાર એક જ જવાબ આપ્યા, તમે દ્રઢતા થવી છો, નિર્ણય થવો છો, તત્વ નિર્ણય ની કિંમત છે. તત્વ નિર્ણય નથી ત્યાં સુધી કાન નથી. જો દ્રષ્ટિ દ્રવ્યો ઉપર પડવી જો હોય તો એ તત્વ નિર્ણય ન હોય તો દ્રષ્ટિ દ્રવ્યો ઉપર જાતી, અને વારંવાર વારંવાર એટલે ઉપયોગ ને ફેરવા કરો, બહાર જાય તો પાછો અંદર લેવાનો ઉપયોગ, નિર્ણયની ભૂમિકા ચાલુ કરવી, રૂચિની દ્રઢતા કરવી, විශ්වාසී වාමේ ප්‍රයත්නශීලව අරුණු මනින් කරන්නේ කුචු වෙච්චියේ දෙන්නෝ ප්‍රතිස්පර්ශි තමයි. හැබැයි නාදීනේ ඒකී කරනවා වෙච්චේ ඒ පොල් ජීල් දෙවන සවර රොත්තින සරෝවර කාටිය දුක්ලා දෙයිසාරේ දෙයිසාරෝ දෙයයි. ඒකේ නාදී කරුණා වෙච්චි. ඒබැයි ආ ජීව જલ્દી පාමි જાય. නාදීනේ ඒකී කරනවා වෙච්චි. ඉනෝසිසියෝ වෝනි වෙයි මනස් පාමි જાય දෙවි පාමනා වෝනි චතා නාදී නාය. કોઈ વ્યવસ્થા નથી કાંઈ આપી શકે અને પેલા સામે વાળા પાસે એની કોઈ વ્યવસ્થા નથી જ્ઞાની પાસે એટલી અધ્યાત્મની માત્ર પૂજ્ય પૂજ્ય કરતા આપણે શું છે આપણું તત્વ છે શું છે એ વિષય છે ચાહે જોગી કાકા નો વિષય હોય ચાહે બુદ્ધિ ચર્ચા માંથી હોય ચાહે બુદ્ધિ કોઈ બોલ હોય એમાં તમે લો કદાચ એવી યોગ્યતા દર્શન સમયથી ન પણ હોય તો પણ એવા ઉદા સંસ્કાર એમને જીવાથી જાય જ્યાં જાય ને ત્યાં તરફ પામ એવી પૂજ્ય ગુરુદેવશ્રીની દેશના છે એવી ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રી આપણને આપીને ગયા છે કે કોઈ જીવ ખરેખર ગુરુદેવના સંગમાં આવ્યો એ કોઈ દિવસ કોઈ જીવ પાયમા વગર રહેવાનો આ તો કોલ કરાર છે એમાં ફેરફાર થાય એવું નથી જે પૂજ્ય ગુરુદેવશ્રીને ખરેખર પોતાના માથા ઉપર રાખી અને ઉપદેશ સાંભળે છે અને એની આજ્ઞા પ્રમાણે ચાલે છે એ કે છે એમાં એને ત્યારે શંકા તો નહીં પણ આશંકા પણ થતી નથી એ જીવ નિયમથી ભવ્ય અને મોક્ષ ગામી છે સોમાનથી કઈ ગયા ઇધર કે અધિકાંશ જીવ મોક્ષ ઇધર કે અધિકાંશ જીવ મોક્ષ જાણે વાલે હૈ જે સબ મોક્ષ કી મંદિર ખરતી હોય ત્યાં તો સમય દ્રષ્ટિઓ ના ટોળે ટોળા હશે એટલે હું ત્યાં જાઉં તો જવા માટે એટલા બધા તત્પર હતા કે એની તમારી હોનહાર પણ હોય નિમિત્ત પણ એવો તમને ઉપલબ્ધ થઈ ગયું હોય આ લગ્ન ન પાકે તો કાલબ્ધિ વાત પુરુષાર્થી વાત પાંચે પાંચ લોકો એક સાથે ગોઠવાયા છે સ્વભાવ પુરુષાર્થ પવિત્રતા કાલબ્ધિ અને બાહ્યમાં દરેક ની કાલબ્ધિ પાકવાની છે પણ કાલબ્ધિ પાકવા માટે પણ પુરુષાર્થ વગર आजादी के योग्यता बाकी नहीं, बिल्कुल नहीं। आजादी ना भरोसे बेची करवा दे तो साठ नौ करो आजादी के बाकी जा बिल्कुल है અત્યંત પુરુષાર્થી હોય છે એને એવી તાળા એવી લાગી હોય કે મને હમણાં જ આત્મા જોઈ છે અને આત્મા હમણાં મને નહીં મળે હું જીવી નહીં શકું એવી તાળાવાળી એના તાળાવેલી વાળો જીવ હોય સતત એને નાયકનું રટણ ચાલતું હોય સતત છોકરનું ભેદજ્ઞાન ચાલતું હોય સતત એના જ્ઞાનમાં નાયક રમવા માંડ્યો હોય એવો પુરુષાર્થી જીવ હોય શ્રદ્ધાનું બળવાનું બળ કરતી આવતું હોય હું તો નાયક જ છું ઉતાર ચુકાવી છું પરિણામી છું એકરૂપ છું અભેદ છું અખંડ છું નિર્દેશ છું એવો એને અંદરથી શ્રદ્ધાનું બળ ચાલતું હોય એવા જીવનો પુરુષાર્થ ચાલતો હોય અને જો કાર્ય ન આવે તો એને અધિકાર છે કહેવાનો કે મારી યોગ્યતા જ નથી એને જ અધિકાર એ જ કહી શકે કે મારો ક્રમપદ હજી જેને ખ્યાલ આવે છે કે પર્યાયો એક પછી એક પછી એક પછી એક પછી એના ક્રમમાં ત્યાગ કરે છે મને કરતા નથી ખરેખર મને જાણનાર નથી હું તો માત્ર મારા નાયક નો જાણનાર છું અને મારા નાયક મારું જ્ઞાન જોઈએ છે એમ જો પર્યાય ઉપરથી દ્રષ્ટિ હટાવીને જ્ઞાન હટાવીને આ નાયક ભાવ છું એમ કે એની પર્યાયના સંદર્ભમાં સમ્યકતા એવી કોઈ અકર્તા સ્વભાવની ચરમ સીમાએ અહીંયા ચૌદમી ગાથામાં ચાલે છે એ ચૌદમી ગાથા ચાલે છે ચૌદમી ગાથામાં આપણે ચર્ચા કરી હતી સવારે માટી વાળા બોર્ડની ચર્ચા બીજો બોર્ડ છે બીજો બોર્ડ માટીના નુકસાન છે વળી જેમ માટીનો ભૂમંડળ ફળો જારી ગામ પાત્ર આવી જગ્યાએથી અનુરોધ કરતા અન્ય પણ ઉતાર છે એટલે કે માટી છે માટી એ માટી દ્રવ્ય છે હવે એ માટી દ્રવ્ય છે એમાંથી ભૂમંડળ કહ્યું ગળો કહ્યું ચારી કહ્યું તામપાત્ર કહ્યું એટલે કે એ માટીની પર્યાયો પ્રગટ થઈ એક પછી એક પછી એક પછી એક પર્યાયો પર્યાયોનું પ્રગટ થયું થયું માટી દ્રવ્ય છે અને માટીમાંથી જે વાસણ બન્યા એની પર્યાયો છે જેમ સોનું હોય ને સોનું તો સોનું દ્રવ્ય છે હવે એ સોનાના ઘાટ ને થાય છે એ ઘાટ છે તો ઘાટ પર્યાય છે અને સોનું છે એ દ્રવ્ય છે એમાં માટી છે એ દ્રવ્ય છે અને એના વાસણો થાય છે એની પર્યાય છે તો કે એ આવા પર્યાયોથી અનુભવ કરતા તો અન્ય પણ ભૂતાર છે અને એને પર્યાયથી જોવો કે આ વાસણ ગયું આ જારી ગયું આ નામપાત્ર ગયું આ સફોરું ગયું તાવળી ગયું તો એની તરફ તમે નજર કરીને જોવો તો એવી પર્યાયો તો તમને દેખાય છે એ તો તમને ખ્યાલમાં આવે છે એવી પર્યાયો ગયની પણ છે પર્યાયો છે જ નહીં એમ ખાલી અભૂતાર થઈને ભૂતાર સ્વભાવને જોવાનું છે એમ કહેવાની વાત નથી પર્યાયો પર્યાય રૂપે છે અને દ્રવ્ય દ્રવ્ય રૂપે છે એમાં તારે પર્યાયોની દ્રષ્ટિ છોડવાની છે જો પર્યાયો હોય જ નહીં તો કઈ પુરુષાર્થ જ નથી રહેતો જોવામાં તો એટલું દ્રવ્ય દેખાય જો માટીમાંથી ખડો ન હોય પર્યાય હોય જ નહીં પર્યાય છે જ નહીં એમ કહ્યું અભૂતા કરે કે છે જ નહીં જો એમ કહી દે કોઈ કે પર્યાયો છે જ નહીં તો પછી એટલું દ્રવ્ય દેખાય તો એમાં પુરુષાર્થ શું આવ્યું આ તો પર્યાયના સ્વભાવમાં એ પર્યાયને રાખીને તારે દ્રવ્યની દ્રષ્ટિ કરવાની છે એમાં પુરુષાર્થ જો પર્યાયો જ ન હોય એમ કીધું ને કે નામપાત્ર આદિ પર્યાયોથી અનુભવ કરતા અન્ય પણ ભૂતાર્થ છે પ્રત્યાર્થ છે એટલે કે એવું અન્ય પણ પર્યાયો પર્યાયો પણ છે પર્યાયો છે જ નહીં એમ નથી પણ પર્યાયો પર્યાયમાં છે પર્યાયો દ્રવ્યમાં નથી એમ કેવું છે પર્યાયો પર્યાયમાં પર્યાયનો સદભાવ છે પણ મારા દ્રવ્ય સ્વભાવમાં એવી પર્યાયનો અભાવ છે, એવો મારો દ્રવ્ય સ્વભાવ છે કે જે મારા દ્રવ્ય સ્વભાવમાં પર્યાયનો સમતા અભાવ છે. એમ અહીંયા બતાવું છે દ્રવ્યને પર્યાયની અસ્તિ દેવી રાખી અને દ્રવ્ય દ્રષ્ટિ કરવા મૂકીએ છીએ. એટલે કે પર્યાયો પર્યાયોથી જોતા તો ભૂતાર છે, પ્રત્યાર છે, પર્યાયનું અસ્તિત્વ છે, પર્યાયોનું પરિણમન પણ છે, પર્યાયો છે પણ ખરી, ભૂતાર છે, પ્રત્યાર છે, તો પણ સર્વતા અસ્તિત સર્વ પર્યાય ભેદોથી જરા ભેદરૂપ નહીં થતા એવા એક માટીના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા અન્ય પણ અભૂતાર છે. કોઈ પણ દ્રવ્ય હોય દ્રવ્ય એના ગુનો અહીંયા એમ કે છે દ્રવ્ય સ્વભાવ છે એ સર્વત અસ્ખલિત છે. અસ્ખલિત એટલે કે જેનું સ્ફલન નથી, એટલે કે જે છૂટું નથી, જે અસ્ખલિત એટલે એવું ને ઉગે છે, એવું ને ઉગે છે, એવું ને ઉગે છે, એનું પર્યાયમાં સ્ફલન થઈને માટે પર્યાયનું જુદું, પર્યાયની પર્યાયની સ્થિતિ જુદી અને માટીની અસ્ખલિત સ્વભાવની સ્થિતિ જુદી, એ બેની જુદી જુદી સ્થિતિ પેલા અહીંયા સિદ્ધ કરે છે. કોઈ પણ પર્યાય ઉત્પાદ પામે આપણે એમ કહીએ કે એ પર્યાયનો ઉત્પાદ દ્રવ્યમાં થયો કે ગુણમાં થયો, અને પર્યાયને સટકારકથી ઉત્પાદથી જોવું જોઈએ તો પર્યાયથી પર્યાયનો ઉત્પાદ થયો. આખું દ્રવ્ય પીતા છે એના ગુણો એમાં પડ્યા છે. અહીંયા એમ કે છે પર્યાયમાં વાસણો કરવા છતાં માટી પોતાના અસ્ખલિત સ્વભાવને એવા ને એવા સ્વભાવને છોડતી નથી. તમે પ્રવચન સાર વાંચો એમાં એમ આવે કે માટી છે, માટી એ માટી શોભી કાઢા શોભી કાઢવામાં આવે છે. શબ્દો એવા સર્વ સંહાર સ્થિતિ કે સર્વ એટલે ઉપાય, સંહાર એટલે વ્યય અને સ્થિતિ એટલે ઉપાય. તો એ એમ કે ત્યાં કે માટીનો સંહાર થયો, માટીનો સંહાર થયો એટલે માટીનો પિંડ હતો એનો વ્યય છે, અને એનો માટીના પિંડનો વ્યય થયો અને ઘડાનો ઉત્પાદ થયો એટલે ઘડો સર્વ રૂપે માટીનો પિંડ છે એ પિંડ આમ છૂટો પડે તો ઉત્પાદની સ્થિતિ ભજે એમ ત્યાં કહે છે. જ્ઞાન પ્રદાન થયેલી છે, જ્ઞાન પ્રદાન થયેલી છે, જ્ઞાન પ્રદાન થી દ્રવ્યનું પ્રયત્ન જ્ઞાન કરાવે, ઉત્પાદન દ્રવ્યોત્તમ સંતું જ્ઞાન કરાવે. એટલે ત્યાં માટીના પિંડમાંથી માટીના પિંડનો વ્યય કરે, પિંડ બેઠા પોતાનો વ્યય કરે, વ્યય કરીને પછી વ્યય થયો પછી ઉત્પાદ થયો, ઉત્પાદ થયો તો એમાં વાતાવરણ બની એમ કે ત્યાં કહેવાનો એમ ભાવ છે. અહીંયા શું કહેવાનું ધ્યેય અપેક્ષા છે, ધ્યેય અપેક્ષા આપણા જ્ઞાનમાં બરાબર રાખી. હમણાં પૂછે બેન શું કહેતા બધી અપેક્ષા બરાબર જ્ઞાનમાં ખ્યાલમાં હોવી જોઈએ, જો અપેક્ષા જ્ઞાન ખ્યાલમાં હોય તો દ્રષ્ટિ દ્રવ્ય પહોંચાઈ જાય. પછી અહીંયા અપેક્ષા છે દ્રષ્ટિના વિષયની અપેક્ષા કે દ્રવ્ય એવું ને એવું છે, માટી એવી એવી છે, એના ગુણો પણ એવા ને એવા છે, ગુણો એવા ને એવા છે. હવે એ ગુણો જ્યાં છે પછી પર્યાય ઉત્પાદ થાય છે, ઉત્પાદ્ય ગુણો ગુણ રૂપે રહીને પર્યાય રૂપે સ્વતંત્ર ઉત્પાદ, ગુણોમાંથી કાંઈ ઘટતું નથી, ગુણોમાં કાંઈ વધતું નથી, વધઘટથી જુદો ગુણ એમને મળે છે અને પર્યાય પોતે સ્વતંત્ર ઉત્પાદ પામે છે અને સ્વતંત્ર વ્યય છે, ગુણો ગુણ રૂપે રહી જાય છે. એની અસ્ખલિતતા કાયમ રહી છે, એનો સ્વભાવ કાયમ રહી છે, ગુણ ગુણ રૂપે રહી અને પર્યાય રૂપમાં ગુણ માંથી કઈ એટલે ઘટી ગયું અને પર્યાયનો ઉત્પાદ થયો એવું બિલકુલ થતું નથી. ગુણની બે પ્રકૃતિ છે, ગુણ છે ને એ દ્રવ્ય સાથે પણ સંકળાયેલો છે અને પર્યાય સાથે પણ સંકળાયેલો. ગુણને તમે જુઓ તો ગુણ ત્રિકાળી દ્રવ્ય સાથે અભેદ છે, અનંત ગુણો એને દ્રવ્ય કહેવાય. બે પર્યાય ઉત્પન્ન થાય તો એમ કહેવાય કે આ ગુણ ની પર્યાય છે, તો ગુણ બિગડવા રહે છે. દ્રવ્ય સાથે સંકળાયેલો છે, પર્યાય સાથે પણ સંકળાયેલો છે. જેનું પરિણામ થાય તો એમ કહેવાય, જે નિરાશતા એમ છે કે ગુણો નું પરિણામ ન પરિણામ દ્રવ્ય નું, તો ત્યાં ગુણના ભેદ કરવાની ના પાડે છે એટલે દ્રવ્ય નું પરિણામ કરવાનું છે. દ્રવ્ય નું પરિણામ કહેતા પણ દ્રવ્ય એવું ને એવું છે ને પર્યાય ઉત્પાદ પામે છે અને પર્યાય વ્યય થાય છે, પર્યાય ઉત્પાદ પામે છે ને પર્યાય વ્યય થાય છે. અહીંયા પછી ઓલો વિષય આપણે યાદ ન કરો, પર્યાય દ્રવ્ય માંથી આવે છે, પર્યાય દ્રવ્ય માં જાય છે, એ જ્ઞાન પ્રધાન થયેલી છે, એ ભેદ પ્રધાન થયેલી છે. સ્વરૂપ એવું છે, ભેદ રહેતી એમ કહેવા. અને અહીંયા અત્યારે દ્રષ્ટિનો વિષય જયારે સિદ્ધ કરવો હોય ત્યારે ગુણ ગુણ રૂપે રહીને પર્યાય સ્વતંત્ર પોતે ઉત્પાદ કરે છે, પોતે ગુણ એને કહેતા નથી તું જાણવા, ગુણ એને કઈ ધક્કો મારીને બહાર નથી મોકલતા, પર્યાય ગુણ માંથી કઈ ઓછું નથી કરતું, એટલે સર્વતા સ્ફલિત કહે છે ગુણને અને પર્યાય ઉત્પાદ થાય છે, પર્યાય જે થાય છે એ પર્યાય છે, એ ઉત્પાદ છે. પર્યાય અવતાર છે કે જે પર્યાયનો હળો માટી જારી નથી થઈ, એ પર્યાય અવતાર છે અને માટી છે એ ભૂતાર છે, કારણ કે અસ્થલિત છે, એવી દેવી છે, કાયમ કરવાવાળી ચીજ છે, અપરિવર્તનશીલ ચીજ છે, અભેદ ચીજ છે, અખંડ ચીજ છે, એમાં કોઈ પર્યાવરણ નથી, એવો દ્રવ્ય સ્વભાવ છે એ ખરેખર ભાવ આત્મિક ભાવ છે. અભૂતાર છે એટલે કે વાસણ કહેનાર અભૂતાર છે. જો માટીને તમે જોવો તો તમને વાસણ નથી દેખાતી, તમે વાસણને જોવો છો તો તમને માટી નથી દેખાતી. આપણે તો ત્યાં સ્પીકી છીએ, પ્રવચનકારમાં ગુરુદેવે લીધી છે કે ભાઈ તમે માટીના વાસણ બની ગયા ત્યારે વાસણને જોવો ત્યારે એમ જ જોવો કે આ માટી છે, આ વાસણ છે જ નહીં, આ માટી જ છે, માટી જ છે, માટી જ છે, એમ જોતા તારી દ્રષ્ટિ સીધી માટી પડશે, મારા ઉપરથી ચૂકી જાય. એમ એક માટીના સ્વભાવની સમીક્ષાને અનુભવ કરતા અન્ય પણ અભૂતાર છે, અસત્યાર છે, એવી રીતે આત્માનો નારાકાદી પર્યાયોથી અનુભવ કરતા પર્યાયોના બીજા બીજા પણ ભૂતાર છે, સત્યાર છે, તો પણ સર્વતા અસ્થલિત સર્વ પર્યાય ભેદોથી જરાય ભેદરૂપ નહીં થતા એવા એક ચૈતન્ય આકાર આત્મસ્વરૂપની સમીપ જઈને અનુભવ કરતા જો સર્વતા અસ્થલિત સર્વ પર્યાય ભેદોથી જરાય ભેદરૂપ નહીં થતા એવા પર્યાયના ભેદોનું પરિણામ જાગતું હોય ત્યારે પણ વિકારી દ્રવ્ય ભેદરૂપ બની જતું નથી, અસ્થલિત પણ એવું છોડતું નથી. પર્યાયો આવે, પર્યાયો જાય, પર્યાયનું પરિણામ થાય, પર્યાયમાં ક્રિયા થાય, પર્યાય ઉત્પાદ થાય, પર્યાય વ્યય થઈ જાય, એક સમય માટે ક્રિયા કરે, એ બધી પ્રક્રિયા પર્યાયમાં ચાલતી હોવાના કારણે દ્રવ્ય પોતાનું અસ્થલિત પણ છોડતું નથી, પોતાનો ચૈતન્ય આકાર છોડતું નથી, એ ચૈતન્ય આકાર છોડતું નથી, માટે એની સમીપ જઈને જોવે છે તો અનુભૂતિ એને થઈ જાય. જો એને એનું ચૈતન્ય આકાર પૂરું છોડી દીધું હોય અને એ દ્રવ્ય પર્યાયરૂપ થઈ ગયું હોય, દ્રવ્ય પર્યાયમાં આવી ગયું હોય, તો દ્રષ્ટિ કોની કરે છે? માટે એ સર્વથા અસ્થલિત રહે છે, એવું ને એવું ત્રિકાળી દ્રવ્ય રહે છે, ચૈતન્ય આકાર એટલે ચૈતન્યના સ્વરૂપે રહે છે, ચૈતન્ય સ્વરૂપ પોતાનું કદી છોડતું નથી, પરિણામમાં ગમે તેવો રાગ થઈ જાય કે ગમે તેવી વિકરાગતા થઈ જાય, એમાં વધારો થાય કે એમાં પંજાયમાં ઘટાડો થાય એ ત્રીજો કોલ આવશે એમાં વધારો ઘટાડો હમણાં ઈ વૃદ્ધિ આની ઈ ગમે તેવું થાય છતાં દ્રવ્ય સ્વભાવ એવો બધો એવો બધો એવો બધો એટલે એની સમિત છે એને દ્રષ્ટિ ભૂલ થાય એટલે એની દ્રષ્ટિ કરતા અનુભૂતિ પણ થઈ જાય મધગત વાળી ચીજ ની દ્રષ્ટિ કરતા અનુભૂતિ ના થાય પણ એકની જેવી ને જેવી જેવી હોય તેવી ને તેવી ચીજ જે રહેતી હોય એવી ચીજની દ્રષ્ટિ કરતા અનુભવી સર્વપર્યાયથી જરાય વેદરૂપ નહીં થતા એવા એક ચૈતન્ય આકાર આત્મ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા અન્ય પણ અભૂતા છે અસત્યા છે આમાં ગુરુદેવે તો બહુ સ્પષ્ટીકરણ કર્યું છે આંદોલનમાં સ્પષ્ટીકરણ વાંચીએ તો આપણને ખ્યાલ આવે બહુ એટલે બહુ સ્પષ્ટીકરણ એટલું બધું આમાં વિષય આવે આપણે જે અત્યારે એક વિષય છે એમાં સ્પષ્ટીકરણ ખૂબ છે ગુરુદેવે સ્પષ્ટીકરણ ખૂબ કર્યું જોવા માટે છે મનુષ્ય શરીર નહી અંદર મનુષ્ય થી ગતિતા ઉદય જો ગતિપણા હે નામ કર્મ કા નિમિત્ત હે જે ગતિપણા જો હે પર્યાય નાયક ભાવ ભિખારી શુભ ચૈતન્ય જો સમય દર્શન કા વિષય 166 પાના ઉપર છે જો સમય દર્શન કા વિષય એ અમના સ્વભાવ રહેશે અસ્ખલિતપણા દૂર નાયક ભાવ નિકાળી શુભ ચૈતન્ય જો સમય દર્શન કા વિષય એ અપના સ્વભાવ મેં સે અસ્ખલિતપણા કભી ગતિ કી પર્યાય મેં આયા નહીં એનો સ્વભાવ ચૈતન્ય આકારે છે એ સ્વભાવ કદી છૂટતો નથી કોઈ ગતિ ની પર્યાયમાં નથી આવતો કે કોઈ એની જ્ઞાન દર્શન ગુણ ની પર્યાયમાં પણ ચૈતન્ય સ્વભાવ કદી આવતો નથી એવું કે છે એમાં નીચે કે છે જો એક ચૈતન્ય આકાર આત્મ સ્વભાવ કે સમીપ જાકર ક્યાં કહેતે હૈ ગતિ કી પર્યાય કા સમીપ જાકર વો પર્યાય પણ જ્ઞાન હોતા દ્રષ્ટિ પર્યાય ગતિ કી પર્યાય સમીપ સે દૂર હોકર પર્યાય બુદ્ધિ મેં સે નિકલ કર આત્મા જો નાયક ચૈતન્ય આનંદન પ્રભુ હે ઉસકે સમીપ જાકર અનુભવ કરને પર વિકારી નાયક ભાવ કા સમીપ નામ દ્રષ્ટિ કરને સે उसका स्वीकार सत्कार करने से उसका अनुभव करने से अन्य अनेरी अनेरी गति के पर्याय है ये झूठा है पर्याय पर्याय तरीके है पर स्वभाव की दृष्टि की अपेक्षा है पर्याय झूठी है झूठी है नाम पर्याय नहीं थी ऐसा नहीं है तो खरी पर वो व्यवहार नहीं था खंड खंड का नाश करने का विषय है ભગવાન આત્મા નાયક અસ્ખલિત ચૈતન્ય સ્વરૂપ બના દે અને એક રૂપ રહેને વાલી ચીજ એ અભેદ ઉપર દ્રષ્ટિ કરને સે એ પર્યાય કા ભેદ જૂઠા હૈ પર્યાય કા ભેદ જૂઠા હૈ એટલે કે ભેદ એ દ્રષ્ટિ કા વિષય નહીં ગુરુદેવ આટલું બધું આમાં સ્પષ્ટ કરે છે જો એ પર્યાય ને પર્યાય તરીકે સ્થાપના કરે છે અને પર્યાય ને દ્રવ્ય માંથી ઉઠાવે છે દ્રવ્ય માં પર્યાય નથી પણ પર્યાય પર્યાયમાં છે જો કોઈ એમ કે પર્યાય જેવું કઈ છે જ નહીં તો ખરેખર એ તો વેદાંતની કોટીમાં થાય છે અને કોઈ એમ કે પર્યાય દ્રવ્યમાં છે તો એ પ્રમાણના પક્ષમાં રૂપ છે અને જે જીવ દ્રવ્ય દ્રવ્ય રૂપ છે અને પર્યાય પર્યાય રૂપ છે એવું જ્ઞાન કરે છે એ પણ હજી બે ને ઉભા રાખીને ઉભો છે એટલે એ બે ના જ્ઞાનમાં સમ્યક જ્ઞાન થતું નથી અને એ બે નું જ્ઞાન મિથ્યા હોવાને કારણે સમય જ્ઞાનમાં અને એ બે ના જ્ઞાનમાં ઉભો રહીને દ્રવ્ય દ્રવ્ય છે પર્યાય પર્યાય છે દ્રવ્ય દ્રવ્ય છે પર્યાય પર્યાય છે એમ એ પોતે સમજણ કરીને કે દ્રવ્ય દ્રવ્ય રૂપ છે પર્યાય પર્યાય રૂપ છે પર્યાયમાં પર્યાય છે દ્રવ્યમાં પર્યાય નથી દ્રવ્યમાં આમ ગુણો છે અને અનંત પર્યાયો સ્વતંત્ર પોતાથી પર્યાયના પરિણામમાં પર્યાયો છે એમ બે ના વિભાગ પૂર્વક જ્ઞાન કરી અને દ્રષ્ટિ આવું રહે છું એમ જયારે એની ત્યાં જાય ત્યારે એને વાસ્તવિક સમય જ્ઞાન નો જન્મ થાય અને એ સમય જ્ઞાનનો જન્મ થાય, એ સમય જ્ઞાનમાં જેવું દ્રવ્ય છે એવું જ્ઞાન થાય છે, અને જેવી પર્યાય છે એવું જ્ઞાન થાય છે. એટલે ક્યાંય એને મિથ્યા એકાંત થતું નથી, પણ સમ્યક એકાંત પૂર્વક સમ્યક અને એકાંત નો જન્મ થાય છે. એ જીવને સમ્યક દર્શન પૂર્વક સમ્યક જ્ઞાન અને સમ્યક દ્રષ્ટિ અને સમ્યક જ્ઞાની કહેવામાં આવે છે. એમ અહીંયા કહી અને દ્રવ્ય દ્રષ્ટિ થાય એને જ વાસ્તવિક સમ્યક જ્ઞાન નો જન્મ થાય છે, અને એ સમ્યક જ્ઞાનમાં દ્રવ્ય ને પર્યંતનું યથાર્થ જ્ઞાન એને જ વર્તે છે. ખાલી જાણવા માટે જ્ઞાન તૈયાર કરે ધારણામાં દ્રવ્ય આવું છે પર્યાયણ છે, દ્રવ્ય આવું છે પર્યાયણ છે, તો એમાં કઈ ફાયદો નથી. એ તો એક એની સમજણ થઈ ખાલી પર્યાય અપરિણામ છે, દ્રવ્ય અપરિણામ છે, પણ એનાથી ફાયદો શું? એને એ તો બે ને ઉભા રાખ્યા, એને બે ને ઉભા રાખ્યા, પણ ત્યાંથી બે ને ઉભા રાખીને જયારે એ ખરેખર સામાન્ય ને અવલોકતો અને વિશેષ ને નહીં અવલોકતો, એટલે કે ત્રિકાળી દ્રવ્યમાં જતો અને પર્યાય થી પોતાની દ્રષ્ટિ ઉઠાવતો, એમ સામાન્ય ને અવલોકતો ને વિશેષ ને નહીં અવલોકતો, એમ જયારે સામાન્ય તરફ એનું પ્રયાણ થાય કે હું સામાન્ય દ્રષ્ટિનો વિષય માત્ર છું, એટલે કે દ્રવ્ય ત્રિકાળ માત્ર હું છું, એમ જયારે દ્રષ્ટિનો દોર ત્યાં ચાલવા માંડે ત્યારે ખરેખર એને સમય દર્શનની ઉત્પત્તિનો સ્વકાર થાય છે. આનાથી જીવ પર્યાય મૂળ થઈ અને પર્યાય મૂંડા પર સમયના એક સમયની પર્યાય ઉપર નજર કરી 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 કરીને આ પર્યાય આમ હટતી નથી દ્રષ્ટિ ત્યાં સુધી પર્યાય દ્રષ્ટિ વિચાર દ્રષ્ટિ પણ છૂટતું નથી. એટલે અહીંયા એમ કે છે એક ચૈતન્ય આકાર આત્મ સ્વભાવ ની સમીક્ષા, એક ચૈતન્ય એક ચૈતન્ય નું ચૈતન્યનું સ્વરૂપ એની સમી એની નજીક જઈને જ્યાં આ હું છું એમ જ્યાં દ્રષ્ટિ થાય છે ત્યાં કર્ય દ્રષ્ટિ જુદી હોય છે. કારણ કે કોઈ પણ છંદ વસ્તુ અનુપયોગ એક સમયમાં એક છપ્પ નહીં શકે, બે તરફ કઈ નથી, યા તો એ દ્રવ્ય તરફ હોય યા તો એ પર્યાય દ્રવ્ય પ્રયનું જ્ઞાન થાય ઉપયોગ જાય પર્યાય તરફ ને સાધુ લે છે. આમાં સમજવું દ્રવ્ય પર્યાય નું જ્ઞાન ન થાય એવું ન હોય, ઉપયોગ એક તરફ જ હોય, આ પર્યાય તરફ હોય આ દ્રવ્ય તરફ, જયારે દ્રવ્ય તરફ હોય ત્યારે પર્યાય, પર્યાય તરફ હોય જ્ઞાન બેનું વર્તું હોવા છતાં એની દશાની દિશા હંમેશા એક ચાલતી હોય. કેવળીનો ઉપયોગ સમસ્ત જેમ પ્રત્યક્ષ આપણને આ બધું દેખાય પ્રત્યક્ષ એને બિલકુલ દોષ નથી, તામાને દોષ નથી, એને રાગ નથી, રાગ નથી એટલે એને કોઈ દોષ નથી થતો. રાગી પ્રાણીને ભેદને જાણતા રાગની ઉત્પત્તિ થાય છે, વિતરાગતા જેને થઈ ગઈ એ ભેદને જેમ છે તેમ જાણે, અભેદને જેમ છે તેમ જાણે, છતાં એને રાગ પોતાના આત્માને જોવે તો એનું વિચાર દ્રષ્ટિકોણ છૂટી અને સમય દ્રષ્ટિકોણ પ્રગટ થઈ જાય છે. આ બીજા બોલ ની ચર્ચા આમાં આવી ગઈ. આમાં દ્રવ્ય ક્ષેત્રકાર ભાવે ઉચ્ચાર્યો છે. અને પછી ત્રીજા બોલ ની ચર્ચા છે એ પણ એક અગત્યની છે. મૂળ ચાલુ કર્યું જરા પાછળ મિનિટ છે એટલે જરા લઈ ગયું બીજો બોલ ચાલુ કરી દઉં. ત્રીજો બોલ માં શું કહે છે એ જેમ સમુદ્ર નો વૃદ્ધિ હાનિરૂપ અવસ્થાથી અનુભવ કરતા અનિયંત્રણ ભૂતા છે સત્યા છે. સમુદ્રની ભરતીને ઓટ આવે નહીં, ક્યારે ભરતી આવે ક્યારે ઓટ આવે, તો એ ભરતી ઓટથી તમે જુઓ, એ મોજાના પ્રકારથી જુઓ, એની હાનિ વૃદ્ધિથી જુઓ, એની લહેરથી જુઓ, તો એ લહેર તરફ જુઓ, વૃદ્ધિ હાનિ જુઓ, મોજા જોવો, એ જોવો તો ખરેખર એની અવસ્થાથી તમે જોવો તો એમાં અનિયત નું ઉતાર છે, એટલે કે વધઘટ અંશ એક તો એ દ્વિકારી દ્રવ્ય એનો જ્ઞાન ગુણ એની જ્ઞાનની કારણ શુદ્ધ અને એની જ્ઞાનની પરીક્ષા હવે એ પોતે તો એક તો અંશ છે અને એ અંશના પાછા અનંત વિભાગ રૂપી છે અવિભાગ રૂપી છે એટલે કે હવે જે જ્ઞાનની પર્યાયના અનંત અંશ થઈ ગયા એક જ્ઞાનની પર્યાયના અનંત અંશ એ અંશમાં હવે કોઈ વિભાગ ન થાય એવો જે અંશ હોય એને અનંત અવિભાગ એટલે કે જેના વિભાગ રૂપે નહીં પડે એને અનંત અવિભાગ પ્રતિછેદ કહેવામાં આવે એનું મહત્વ શું શા માટે આપણે ચર્ચા કરવાની જરૂર અનંત વિભાગ પ્રતિછેદ એટલું બધું આપણે ઊંડું જઈને કામ શું જો ભાઈ ઊંડું જાવું ન જાવું જુદી વાત છે એનું સ્વરૂપ શું અનંત વિભાગ પ્રતિછેદ શા માટે કહેવામાં આવે કે એક જ્ઞાનની પર્યાયમાં અનંત અંશો હોય ત્યારે જ ખરેખર કેવળ જ્ઞાનમાં લોકાલોક લોકાલોક છે અનંતતાથી અને અનંતતાથી પ્રેરા છે એટલે અહીંયા એની જ્ઞાનની પર્યાયમાં એનું ચાલુ થાય તો જેટલા ત્યાં અંશો છે એટલા અહીંયા અંશો એક જ્ઞાનની ખોલીને ગયા છે આપણે એક ગુરુદેવ ના પ્રવચન સાંભળીને જો વાંચા કરીને તો આપણી પાસે એટલો ટાઈમ નથી આપણા જીવનમાં આપણી મનુષ્ય પર્યાય પૂરું થઈ જાય ત્યાં સુધીમાં કે આપણે પૂરો ગુરુદેવ ના પ્રવચન સાંભળે કરી તો એટલો આપણી પાસે ટાઈમ ન હોય તો આપણે બીજો સ્વાધ્યાય કરવાનો તો કઈ પ્રશ્ન છે એકલા ગુરુદેવ ને સાંભળ્યું એકલા ગુરુદેવ ને વાંચ્યું કલ્યાણ નિશ્ચિત છે એટલો બધો ખુલાસો કરી દીધા છે સર્વભવી જીવો આવી રીતે પોતાના સ્વરૂપને સમજી કે ઉદેશ છે પોતાનો માર્ગ પહોંચાડી મોક્ષ માર્ગ પહોંચાડી